તો પછી કોના ભરોસે ગમે તેવી જિંદગી જીવતા ચાલ્યા જવાનું? કોના ભરોસે? જીવન મળ્યું છે, જીવી જાણો, અને એ માટે ક્યાંય પણ આસક્ત નહીં બનતા. સુખમાં આવતી લીનતા જીવનને રવાડી ચડાવશે, દુઃખમાં આવતી દીનતા જીવનને ખલાસ કરી નાખશે. લીનતા અને દીનતા બંનેને ટાળવી જ રહી. આ લીનતાને ટાળવા માટે કોઈ આધાર મારો નથી, કોઈ મને શરણ આપી શકે એમ નથી, એ વિચારને સ્થિર કરવો પડશે. અને હૃદયમાં આવતી દીનતા અને હતાશાને ખંખેરી નાખવા માટે, ચારે બાજુથી અનાથ સ્થિતિમાં મુકાયેલા મારા માટે પણ કોઈક શરણ છે, કોઈક આધાર છે, એ વસ્તુને સમજવી પડશે. કોણ આધાર છે એનો વિચાર કર્યો છે કરો? જીવનમાં કોઈ પરીક્ષા કરી છે ખરી કે અવસરે ભાઈ આપણને કોણ લાગ કામ લાગશે? એ બધી ચોકસાઈ કરી લીધી છે ને? એક ગામની અંદર એક રાજા હતો. રાજાને ત્યાં એક વખત બહાર ગામથી એક માણસ આવે છે, નોકરીની શોધવા નીકળ્યો હતો. શોધતો નગરની અંદર આવ્યો, નગરમાં સીધો રાજસભામાં ગયો. રાજાને નમસ્કાર કરે છે, પરદેશી માણસને આવેલો જુએ છે, એટલે રાજા પૂછે છે, ભાઈ ક્યાંથી આવો છો, કેમ આવ્યા છો? અને કીધું કે હું દૂરદેશાવરથી આવું છું, નોકરીની શોધમાં નીકળ્યો છું. આપના રાજ્યમાં, આપની રાજસભામાં કોઈ નાનું મોટું કામ મળી જાય તો એ ઈચ્છું છું. રાજાએ એની સાથે થોડી ઘણી વાતચીત કરી અને પોતાના કારભારી તરીકે એની નિમણૂક કરી કે આજથી તમને મારો કારભારી બનાવવામાં આવે છે. રાજસભાની અંદર કારભારીની સીટ એને મળી ગઈ. થોડોક સમય નીકળી ગયો, પણ એક દિવસ દાહો માણસ હતો, વિચારક હતો, એને વિચાર કર્યો કે દૂર દેશાવરમાં આવ્યો છું, અહીં મારું કોઈ કહેતા કોઈ નથી, અને રાજા બાજાને વાંદરા, આજે તો નોકરી મળી ગઈ છે, સારી રીતે જીવી રહ્યો છું, પણ આ રાજાનું ક્યારેક માથું પણ ફરે, મગજ પણ ફરે, તો તે વખતે આ અજાણી ભૂમકામાં મારું કોણ? કોઈક આપણે આપણો આધાર તો રાખવો જ જોઈએ કે જે અવસરે મુશ્કેલીમાં પણ આપણને કામ લાગે. એટલે એક કરતા બે ભલા એને વિચાર કરીને એક દોસ્તાર શોધી કાઢ્યો, એની સાથે એને દોસ્તીનો સંબંધ બાંધ્યો. ધીમે ધીમે એ બંનેની દોસ્તી એટલી બધી મજબૂત થતી ગઈ, એટલી બધી દ્રઢ થતી ગઈ કે હવે તો રોજ એકબીજાને મળે નહીં તો એકબીજાને ચાલે નહીં. આખો દાડો નવરા પડ્યા નથી ને, સાથે ને સાથે હોય ફરવામાં, સાથે રમવામાં, સાથે રખડવામાં, સાથે ખાવામાં, સાથે નિત્ય મિત્ર એનો બની ગયો, હંમેશનો મિત્ર. અને એ રીતે એના દિવસો પસાર થવા માંડ્યા. પણ વળી પાછો એને એક દિવસ વિચાર આવે છે કે મેં એક મિત્ર તો બનાવ્યો છે, પણ એ મિત્ર ક્યારેક હોય ક્યારેક ન પણ હોય, ખરેખર હું જયારે મુશ્કેલીમાં મુકાઈ ગયો ત્યારે જે કદાચ ક્યાંક બહાર ગયો હોય તો તે વખતે મારો કોણ? અને કદાચ હોય પણ ખરો, પણ તે વખતે જો મને કદાચ અનુકૂળ વર્તાવ ન કરે તો એ મારે બીજો કોઈક પણ એક આધાર તો રાખવો જોઈએ. માટે એક મિત્રથી ન ચાલે, બીજો પણ કોઈક મિત્ર શોધવો જોઈએ. અને એને શોધતા શોધતા બીજો એક મિત્ર બનાવી લીધો. બીજા મિત્રની સાથે પણ એને સંબંધ બાંધ્યો, પણ પેલા મિત્રની જેટલો એટલો બધો ગાઢ સંબંધ એનો નથી બંધાયો, ચાલ્યા કરે છે. ક્યારેક ક્યારેક અવારનવાર વારે તહેવારે એને મળ્યા કરે છે. અને એ રીતે બંનેની દોસ્તી જામી ગઈ છે. વળી થોડોક સમય ગયો અને એને વિચાર થયો કે હજી એકાદો મિત્ર જીવનમાં કરી રાખ્યો હોય તો ખોટો નહીં. અને શોધતા શોધતા ત્રીજો એક મિત્ર એને બનાવ્યો, પણ પેલા મિત્રની સાથે એનો મોટા ભાગનો સમય જતો હતો. બીજા મિત્રની સાથે પણ એનો ઠીક ઠીક અડવા મળવામાં સમય જતો હતો અને ભોગ આપવો પડતો હતો. એટલે ત્રીજા મિત્રને માટે હવે કઈ સમય રહ્યો નહોતો. એટલે ક્યારેક ક્યારેક કોક વાર જ એ ત્રીજા મિત્રને ત્યાં પણ જાય, મળે, બે ઘડી વાતો કરે ને પાછો ચાલ્યો આવે. આમ એને ત્રણ મિત્રો પોતાના બનાવી લીધા અને ત્રણેય મિત્રોની સાથે આનંદથી એનો સમય પસાર થાય છે. ત્રણેય મિત્રોને ઓળખવા માટે એને ત્રણના નામ પાડ્યા. પહેલાનું નામ પાડ્યું નિત્ય મિત્ર, નિત્ય હંમેશા મળનારો. બીજાનું નામ પાડ્યું પર્વ મિત્ર, વારે તહેવારે પર્વના દિવસે મળ્યા કરે. અને ત્રીજો મિત્ર તો ક્યારેક જ કોઈક બેસતો વરસ હોય તો સાલ મુબારક કરવા માટે જ કામ લાગતો હોય, જુહાર કરવા જાય. ત્રીજા મિત્રનું નામ પાડ્યું જુહાર મિત્ર. નિત્ય મિત્ર, પર્વ મિત્ર અને જુહાર મિત્ર, આ ત્રણ મિત્રો બનાવ્યા એણે. અને આનંદથી એના દિવસો પસાર થાય છે. એક વખતે બેઠો તો વિચાર કરે છે કે આ ત્રણેય દોસ્તારોની ખાતર કંઈક ને કંઈક તો ભોગ પણ આપું છું, ઓછો વધતો પણ. પણ ખરેખર આ ત્રણમાંથી અવસરે મને કોણ કામ લાગશે? અણીના અવસરે મારી પડખે કોણ ઉભું રહેશે? એની પણ મારે કસોટી કરી લેવી જોઈએ, પરીક્ષા કરી લેવી જોઈએ. અને જે પછી કામ લાગે હોય એની સાથે વધુ સંબંધ રાખવો જોઈએ, બાકી નકામું ઘસાવાનો કોઈ અર્થ નથી. ત્રણેયની પરીક્ષા કરવી જોઈએ એને વિચાર કર્યો. અને એ વિચાર કરીને એક દિવસ એને એક આખો પ્રોગ્રામ બનાવી લીધો મગજની અંદર, એક તાકડો ગોઠવ્યો એને. એક દાડો સીધો દોડતો 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 જાય છે નિત્ય મિત્રના ઘરે. ફાંફો ફાંફો ગભરાઈ ગયો છે, એકદમ બારણું ખટખટ આવે છે, રાતનો સમય છે. પેલા એ નિત્ય મિત્રે બારણું ખોલ્યું તો જોયું તો સામે આ કારભારી ઉભો છે. અત્યારે જલ્દી કર, મને તો જલ્દી બચાવી લે, અંદર મને સંતાડી દે. અરે પણ તું આટલો બધો ગભરાયેલો કેમ દેખાય છે, શું થયું તને? મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. કે શું થયું? પણ તો કે તારવારી છું રાજાનો, એ તો તું જાણે છે. અને રાજકાજના કામકાજને માટે આખા પરિવાર સાથે મારો સંબંધ બંધ થઈ ગયો છે. રાજકુમાર આજે મારે ત્યાં મળવા આવ્યા હતા, મને દુર્બુદ્ધિ સૂજી સોનાના ઘરેણા એના કંઠમાં લટકતા હતા, આભૂષણો હતા. મારા અંતરમાં લોભ જોર કરી ગયો અને એ બધું પચાવી પાડવા માટે મેં રાજકુમારનું ખૂન કરી નાખ્યું છે. રાજકુમારનું ખૂન મારા હાથે થઈ ગયું છે, હમણાં તપાસ નીકળશે, હું પકડાઈ જઈશ, મને તું ગમે તેમ કરીને બચાવી લે તારા ઘરની અંદર. અને જ્યાં સાંભળ્યું પેલો કે હે, રાજકુમારનું ખૂન તે કર્યું, તું અહીંથી બહાર નીકળ, રાજાને ખબર પડશે તો મારે ત્યાં તપાસ આવશે, અને નાહકનો લીધા દીધા વિનાનો હું ક્યાંક માર્યો જઈશ, તો અહીંથી જા, જલ્દી જા, તું તને કઈ અક્કલ છે? રાજકુમારનું ખૂન જઈને હમણાં જ હું કહી દઉં છું નકામો, કારણ કે આખું ગામ જાણે છે કે તું જ્યાં નવરો પડે ત્યાં મારા ઘરે હોય છે. એટલે લોકો તો એમ જ સમજશે કે આ પણ એની સાથે જ હશે, મારે કઈ એવા કૂટાઈ જવું નથી, તું જાણે ને તારા કર્મ જાણે. અને એ માટે મારે જ પહેલા જઈને કહી દેવું પડશે, હું હમણાં જ રાજાને જઈને કહી દઉં છું કે આ કારભારીએ તમારા રાજપુત્રનું ખૂન કરી નાખ્યું છે. એને એવો ધક્કો મારીને પેલાને કાઢી મૂક્યો, આશરો તો ન જ આપ્યો પણ ઉપરથી એને કહી દીધું કે હું રાજાને જઈને કહી દઉં છું. અને જોયું કે ઓહો, પાક્કો મતલબી નીકળ્યો, આના ભરોસે હું કેટલો બધો ભોગ આપતો હતો ને કેટલો સમય બગાડતો હતો, પણ એને એને તો જરાય મારી પ્રત્યે દયા માયા દેખાડી નહીં. વાંધો નહીં, હવે જો બીજો મિત્ર શું કરે છે. તરત જ ત્યાંથી દોડતો દોડતો પર્વ મિત્રના ઘરે ગયો, બારણું ખટખટ આવે છે, બારણું ખોલ્યું, ત્યાં પણ પાછું નાટક, ભાઈ મને જલ્દી કર, મને તું બચાવી લે. મને પણ શું છે ભાઈ, તું કેમ આટલો બધો ગભરાયેલો છે? એને પણ વાત કરી કે આ રીતે હકીકત બની, રાજકુમારનું ખૂન કરીને આવ્યો છું પણ તું મને બચાવી લે. જો દોસ્તીના નાતે મારી ફરજ છે કે મારે તને અત્યારે રક્ષણ આપવું જોઈએ, મારે તને મદદ કરવી જોઈએ, પણ તું જાણે છે કે આ રાજકાજનો મામલો છે, કોઈ સામાન્ય માણસનું તે ખૂન નથી કર્યું, એક રાજકુમારનું ખૂન કર્યું છે. આ વાત છાની રહેવાની નહીં, રાજા તપાસ કરવા નીકળશે અને તપાસ કરતા ખબર પડશે કે રાજકુમારનું મરદું તારા ઘરમાંથી મળ્યું છે તો હાલત શું થાય, અને એ પછી તારો કોની કોની સાથે સંબંધ છે, એટલે મારા ઘરે પણ વહેલી મોડી તપાસ તો આપવાની, અને હું તને મારા ઘરમાં સંતાડું તો માટે મારી ફરજ છે, હું સમજુ છું, પણ લાચારી છે, હું કંઈ એમાં કરી શકું એમ નથી, માટે મહેરબાની કરીને તું જાણે ને તારા કરમ. પેલા એ તો ધક્કો મારીને કાઢ્યા ને ઉપરથી ધમકી આપી, આને એટલું કીધું કે મારી ફરજ છે, મારે તને બચાવવો જોઈએ, હું જાણું છું, પણ છતાં મારી લાચારી છે, હું કંઈ કરી શકું એમ નથી, ભાઈ તું અહીંથી જા. ત્યાંથી પણ એને કાઢી મૂક્યો. ત્રીજા મિત્રને ત્યાં જાય છે, જુહાર મિત્રને ત્યાં જઈને પાછું બારણું ખટખટાવે છે, એને પણ વાત કરે છે, કામ હકીકત છે, તું મને બચાવી લે. ભાઈ જો તે બહુ ખોટું કામ કર્યું, છતાં જે થયું તે દોસ્તીનો નાતો કોનો નામ, અવસરે જો કામ ના લાગીએ તો દોસ્ત શું કામના, વાંધો નહીં, જે થયું ચાલ, હું ભલે માર્યો જઈશ, હું પકડાઈ જઈશ, પણ તને નહીં પકડાવા દઉં, તને નહીં મરવા દઉં, આવ તને હું બચાવી લઉં, માં ચાલ મારા ઘરના ભોયરામાં સંતાઈ જા, ગમે તે થાય હું બધાને પહોંચી વળીશ, અને કદાચ રાજાની તપાસ થશે તો હું જ એ તપાસની અંદર ભેગો પડી જઈશ સિપાહીઓની સાથે, જેથી મારા ઘરની ઝડપી જ ન લેવાય, એમ કહીને એને વ્યવસ્થિત રીતે અંદર સંતાડી દીધો. અને પેલી બાજુ તો નિત્ય મિત્ર પહોંચી ગયો રાજાને, ત્યાં ખબર આપી દીધી કે કારભારીએ રાજકુમારનું ખૂન કર્યું છે અને કારભારી ભાગી છૂટ્યો છે, મારે ત્યાં બચવા આવ્યો હતો, પણ એને વાત ફેલાવી દીધી. વાત ફેલાવી એટલે તરત જ રાજાના માણસો સિપાહીઓ રાજકુમારને શોધવા નીકળ્યા છે, રાજકુમાર મળતો નથી. હકીકતમાં આને ત્યાં જ આવેલો હતો, પણ જયારે આને ત્યાં કારભારીને ત્યાં આવ્યો એટલે કારભારીએ એને ખવડાવી દીધું હતું, અને એ લાડવાની અંદર એને ઘેનના પદાર્થો નાખી દીધા હતા, એ ઊંઘી ગયો હતો. જેવું ઘેન ચડ્યું કે રાજકુમારને ઉપાડીને એને પોતાના ઘરની અંદર એક ભોયરાની અંદર સંતાડી દીધો હતો. ઘર બંધ હતું, તપાસ નીકળી, કારભારીનું તો ઘર બંધ છે એટલે સમજી ગયા કે ભાગી છૂટ્યો છે બહાર, એટલે એનું ઘર તો શોધવાનો સવાલ નહોતો. નિત્ય મિત્ર ના ઘરે એને તો સમાચાર આપ્યા એટલે એને પણ નહીં, એ પછી ક્યાં ગયો હશે. નિત્ય મિત્ર કહે છે મને એક ડાઉટ છે, એ મારા પછી સેકન્ડ નંબરની અંદર પર્વ મિત્રની સાથે બહુ સંબંધ રાખતો હતો, કદાચ ત્યાં ગયો હોવો જોઈએ. પર્વ મિત્રને ત્યાં તપાસ કરી. પેલા એ કીધું કે હા ભાઈ આવ્યો હતો, પણ અમે કઈ એવા નથી કે અમે એવાને ખોટાને આશરો આપીએ. મેં એને અહીંથી હાથ જોડીને વિદાય કરી દીધો છે, એટલે હું કઈ જાણતો નથી. છતાં તમારે ઝડપી લેવી હોય તો મારા ઘરની ઝડપી લઈ શકો છો તમે. અચ્છા હવે હવે ક્યાં ગયો છે? તપાસ કરતા સૌને ખ્યાલ આવ્યો કે એનો ત્રીજો એક મિત્ર છે, કદાચ એને ત્યાં સંતાયો હોય, બાકી તો એનું અહીં કોઈ કહેતા કોઈ નથી. અને જ્યાં જુવાર મિત્રની શેરીમાં ગલીમાં ત્યાં પહોંચ્યા, ત્યાં જુવાર મિત્ર સામેથી આવે છે. ભાઈ શું છે? એટલે કે રાજકુમારનું હા કે મેં સાંભળ્યું એટલે હું એ જ મળવા આવ્યો હતો. કારભારી થઈને આ રાજકુમારની હત્યા કરે, મારો દોસ્ત હોય તો શું થઈ ગયું? એને શોધવો જ જોઈએ, પકડવો જ જોઈએ. ચાલો આપણે શોધી કાઢીએ, કદાચ અહીં ગયો હશે, કદાચ અહીં ગયો હશે, ભેગો ભળી ગયો. અને છતાં આપને વેમ હોય તો મારા ઘરની ઝડપી લઈ શકો છો, ઘર ખુલ્લું જ. પણ એવી રાજદ્રોહ કરીએ એવા નાલાયક માણસો અમે નથી. છતાં આપને જોવું હોય તો પધારો, મારા ઘરે પણ આપ ઝડપી લઈ લો, જેથી નકામું તમારા મનમાં કોઈ શંકા ન રહે. અને સામેથી જ જ્યારે માણસ આમ કહી દે એટલે સ્વાભાવિક છે કે પેલાની શંકા થોડી ઓછી થઈ જાય. કોઈ એના ઘરની ઝડપી લીધી નહીં, આખી રાત શોધખોળ ચાલી. કારભારીનો પત્તો નથી, સવારના ઢંઢેરો પીટાળો કે જે કોઈ પણ આ કારભારીનો પત્તો મેળવી આપશે એને મારી પાસે જીવતો કે મરેલો હાજર કરશે, એને રાજા મો માંગ્યું ઇનામ આપશે. સાધ સાંભળ્યો, તરત જ પેલો કે છે કારભારી આને જુવાર મિત્રને કે એક કામ કર, હવે તું આ દંડેરો ઝીલી લે. તું કે હું હાજર કરું છું, અહીંયા પણ તારે મરી જવું જ. હું તમને કહું છું ને મારી ઉપર ભરોસો રાખ, અને તું આ ઢંઢેરો જીવી લે. હવે તને સાચે સાચ કહી દઉં છું કે રાજકુમારનું ખૂન મેં કર્યું નથી, રાજકુમાર જીવતો ને જાગતો છે, મારા ઘરે સલામત છે, આપણે એને હાજર કરશું. સાચે? તો કે સાચે, તો વાંધો નહીં. જુવાર મિત્રે એલાન જીલી લીધું. આ કે છે હવે તું મને લઈને ચાલ રાજસભામાં. કારભારીને લઈને જુવાર મિત્ર રાજસભામાં હાજર થયો રાજાની પાસે. રાજા તો ધુઆ પુઆ છે, ક્યાં છે મારો રાજકુમાર? નાલાયક ખૂન કર્યું. રાજન તપાસ કર્યા વિના આક્ષેપ કોઈની ઉપર કરાય નહીં. અરે શું આક્ષેપ કરાય નહીં, પાછો ઉપરથી સફાઈ મારે જ. ખુદ તારો પોતાનો મિત્ર મને કહી ગયો છે કે ખૂન કરીને એના ઘરે તો ગયો હતો કે નહીં આશરો મેળવવા માટે? આશરો મેળવવા માટે ગયો હતો, ખૂન કરીને નહીં. તો કે તે શું કર્યું? તો પછી આ તારો મિત્ર કે છે કે આ મારા ઘરે આવ્યો તો, આ બીજો કે છે મારા ઘરે આવ્યો તો, આ બધી શું નાટક છે? તો પછી તો કે નાટક જ છે. કે તો કે એટલે એટલે આ કારભારી વાત કરે છે કે હકીકતમાં રાજન આ એક નાટક છે. હું તો એક પરદેશી માણસ રહ્યો, આપના આશરે આજે મને જિંદગી મળી છે. પણ હંમેશા બુદ્ધિશાળી માણસે વર્તમાનમાં પાગલ ન થવાય, ભવિષ્યનો વિચાર કરવો જ જોઈએ. મેં વિચાર કર્યો કે કાલે કદાચ કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાઉં તો તે વખતે ખરેખર મારું કોણ? ત્રણ ત્રણ મિત્રો બનાવ્યા હતા, એ ત્રણમાંથી સાચે સાચ મારું કોણ થઈ શકે એમ છે કે મને કોણ મદદ કરી શકે એમ છે, એની મારે પરીક્ષા કરવી હતી. અને એ પરીક્ષા કરવા માટે મેં આખું આ એક નાટક કર્યું હતું. બાકી રાજકુમાર મર્યા છે નહીં, એ મારા ઘરની અંદર હસતા અને ખીલતા સલામત છે. આપ આજ્ઞા આપો, હમણાં જ એમને હાજર કરું. રાજકુમારને બોલાવવામાં આવે છે, રાજકુમાર આવી ગયો. રાજા કે તો પછી ત્યાં બધું કર્યું છું? તો કે આટલા માટે મેં કર્યું, પણ મને હવે ખબર પડી ગઈ કે જેની જેની સાથે હું વધુમાં વધુ સમય ગાળતો હતો, વધુમાં વધુ ભોગ આપતો હતો, એ નિત્ય મિત્ર એને મારો લાભ જ ઉઠાવ્યો છે. બાકી બાકી મને મદદ કરવા એ હરગી જ તૈયાર નહોતો, અને ઉપરથી એણે જ તલ્લો મને દગો દીધો, મને ધક્કો મારીને કાઢી મૂક્યો ઘરમાંથી. બીજા મિત્રને ત્યાં ગયો, એણે બિચારાએ પ્રેમથી મારી પ્રત્યે હમદર્દી દેખાડી, પણ ભોગ આપવાની તૈયારી, મદદ કરવાની તૈયારી, મને બચાવવાની તાકાત એનામાં પણ નહોતી. એ તો પાર માનો કે આ મને ત્રીજા નંબરનો મિત્ર મળ્યો, જેણે મને શાંતિ આપી અને એના આધારે હું બચ્યો. જિંદગીમાં કોઈ કસોટીઓ રાખી છે ખરી કે અણીના અવસરે કોણ બચાવશે? જ્ઞાની પુરુષો કહે છે દરેક વ્યક્તિએ જીવનમાં આ કસોટી કરી લેવા જેવી છે. નિત્ય મિત્ર સૌથી પહેલો દગો દેશે, બીજા નંબરમાં પર્વ મિત્ર ધક્કા મારીને કાઢશે, અને ખરેખર જુવાર મિત્ર કે જેની સાથે ઓછામાં ઓછો સંબંધ રાખ્યો છે એ જ સાચે સાચ આધાર બનશે. નિત્ય મિત્ર છે આ આપણું શરીર, પર્વ મિત્ર જેવા છે આપણા સ્નેહી અને સ્વજનો, અને જુવાર મિત્ર જેવો રાખ્યો છે આપણે ધર્મ. જ્યારે મોત આવીને ઉભું રહેશે ત્યારે સૌથી પહેલો ધક્કો તમને કોણ મારશે? તમારા આત્માને તગેડી કોણ મૂકશે ઘરમાંથી, આ ઘરમાંથી? આ સૌથી વધુમાં વધુ ભોગ એને આપ્યો, નિત્ય મિત્ર છે આ, હંમેશા એની સાથે રહીએ છીએ, વધુમાં વધુ ભોગ એને માટે આપીએ છીએ. શરીર માટે કેટલો સમય બરબાદ કરીએ, આખી જિંદગીનો જો આપણે ગણતરી માંડીએ તો વધુમાં વધુ સમય શેને માટે આપણો જાય છે? 24 કલાક, 24 કલાકમાંથી આ શરીર માટે કેટલા કલાક જાય આપણા? 8-10 કલાક ઊંઘવાના, એક બે કલાક નાવા ધોવાના શારીરિક ક્રિયાઓના, ત્રણ ટાઈમ એક એક કલાક પલાઠો વાળીને બેસતા હો તો ત્રણ કલાક જમવાના, 24 કલાકમાંથી અડધા ઉપરનો સમય આ શરીર માટે જાય છે, એને સાચવવા માટે, એને શણગારવા માટે, એને સ્વસ્થ રાખવા માટે, એને આરામ આપવા માટે, એને ખવડાવવા પીવડાવવા માટે, એને નવડાવવા ધોવડાવવા માટે, વધુમાં વધુ સમય અડધાથી ઉપર જિંદગી આપણી આ શરીરને માટે ચાલી જાય છે એવું આ નિત્ય મિત્ર એ સૌથી પહેલો તમને દગો દેશે. માટે વિનય વિજયજી મહારાજ કહે છે કે એના પણ ભરોસે રહેતા નહીં. પછી સેકન્ડ નંબર આવે છે પર્વ મિત્રનો. પર્વ મિત્ર જેવા છે શરીર, પછી વધુમાં વધુ ચિંતા કોની કરો? પરિવારની. પત્ની, પુત્ર, ભાઈ, બહેન, માં, બાપ, આ બધા, એ બધા પર્વ મિત્ર જેવા છે. આના પછી વધુ એનો નંબર આવે છે. પણ એ પણ જયારે મરવા પડશો ત્યારે શું કરશે? અમારી ફરજ છે, અમને બહુ દુઃખ થાય છે, તું જલ્દી સાજો થઈ જા, અમે ભગવાનને પ્રાર્થના કરીએ તું બચી જાય તો સારું. પેલો કે પણ તમે મને બચાવો. તો કે અમે તને બચાવી શકીએ? બતાવવાની તાકાત થઈ એનામાં. પર્વ મિત્ર જેવા સ્વજનો છે. જ્ઞાની પુરુષોએ કીધું કે ઠીક છે, પેલા કરતા એ તમને વધુ જરા કૂણી લાગણી દેખાડે છે, પણ આખરે એ પણ તમને આશરો આપે એમ, એ પણ આખરે તો તમને કાઢી જ મૂકશે. અને જિંદગીમાં ઓછામાં ઓછી ચિંતા જેની કરી છે, ઓછામાં ઓછો સમયનો ભોગ જેને માટે આપીએ છીએ, એવો જ્વાર મિત્ર જેવો છે ધર્મ. કેટલો સમય એનો? 24 કલાકમાંથી એને માટે કેટલો સમય આપણે ફાળવીએ? કાયા માટે, કુટુંબ માટે, કંચન માટે, કામિની માટે, આ બધા માટે સમય કેટલો કાઢીએ? અને આ જ્વાર મિત્ર જેવા ધર્મને માટેનો આપણો સમય કેટલો? ઓછામાં ઓછો. ધર્મ ક્યારે કરવાનો? કઈ કામ ન હોય ત્યારે જ ને, નવરાશના ટાઈમે. આપણે આપણી જિંદગીમાં ધર્મને છેલ્લું સ્થાન આપ્યું છે ને. ચાલો આજે કઈ કામ નથી, વ્યાખ્યાન સાંભળી આવીએ. એટલે કઈ કામ ન હોય તો જ વ્યાખ્યાન સાંભળવા આવવાનું. ચાલો આજે કઈ કામ નથી, ક્યાંક દર્શન કરી આવીએ. એટલે દર્શન કરવા ક્યારે જવાનું? બીજું કઈ કામ ન હોય નવરાશના ટાઈમે. ધર્મ એ તો નવરાશનો જ ધંધો છે ને, ગરડા માણસોનો, નવરા માણસો એ કરવાનો જ ધંધો ને. બાકી કઈ આને માટે આપણને સમય છે? પ્રથમ વિનય વિજયજી મહારાજ એમ કે છે કે જેને માટે તમે ઓછામાં ઓછો ભોગ આપો છો, ભલે ક્યારેક પણ તમે યાદ કરો છો, સાચા અવસરે ખરેખર એ જ તમને શાંતિ આપશે, એ જ તમને આધાર આપશે, એ જ તમને શરણ આપશે. પરીક્ષા કરી લો જીવનની અંદર, સાચો આધાર કોણ બનવાનું છે, સાચું શરણ કોનું મળવાનું છે? કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? રાજાઓ અને મહારાજાઓ પણ મોત ભેગા થઈ ગયા, મહેલાતોની અંદર પણ ઘાસ ઉગી ગયા, ઈંટ મટોડાના એ ખંડિયેર બની ગયા. વિદ્યા, મંત્ર, ઔષધિ અને રસાયણના પ્રયોગો કરો, મોઢામાં ઘાસનું તણખલું લઈ લો કે વજ્રના ઘરની અંદર ઘૂસી જાઓ, ક્યાંય તમે સલામત નથી. મોત તમને ગમે ત્યારે પકડી શકે એમ છે. એ મોત તમને ઉપાડે એ પહેલા તમે મોતને ઉપાડીને ફેંકી દો. મરવું જ ના પડે વારંવાર એવી કોઈ જીવનની અંદર સાધનાઓ કરી લો. કરવી છે? કઈ સાધના કરવી છે? શું કરવું છે? આપણે કોના ભરોસે રહેવાનું છે? વિનય વિજયજી મહારાજ આપણને લીનતામાંથી મુક્ત કરવા માટે, સુખમાં આવતી લીનતા અને પાગલપણું એમાંથી ખસેડવા માટે આ અત્રણ ભાવનાનું ચિંતન બતાડે છે કે આ એક એક વસ્તુઓના સ્વરૂપને ઓળખી લેજો, સમજી લેજો, જુહાર મિત્ર જેવા ધર્મની સાથે સંબંધ વધુ બાંધી લેજો, નિત્ય મિત્ર અને પર્વ મિત્ર જેવા આ તત્વો ભલે રહ્યા આજે તમારી પાસે, પણ હવે એની સાથે તમે સમજીને જીવજો કે ખરેખર આ અવસરે એમાંનું કોઈ તત્વ તમને ઉપયોગી બની શકવાનું નથી. આ શરીરને આટલું બધું સાચ્યું પછી ઉપયોગી બને? આ શરીર માટે કેટલો ભોગ આપ્યો, કેટલું ખવડાવ્યું? આ શરીરને આપણે ખવડાવ્યું કેટલું? તમે કોઈ દિવસ ગણતરી માંડી છે? તમે રોજ કેટલી રોટલી ખાઓ બે ટાઈમની ભેગી થઈને? 10 તો ખાતા હશો ને, 2 ટાઈમની 10 રોટલી મહિનાની કેટલી થાય? 300. 12 મહિનાની તમે ગણતરી તો કરો એક દિવસ, અને તમે કલ્પના કરો કે રોટલીના થપ્પા લગાવો તમે. આપણા આ નાનકડા પેટમાં આપણે કેટલું બધું ઠોકી માર્યું છે આજ સુધીમાં, એનો કોઈ દિવસ તમે આમ ગણતરી કેલ્ક્યુલેશન કર્યું છે કરું કે રોજની 10 મહિનાની 300, 12 મહિનાની 3600, અને જિંદગીના કેટલા વર્ષો થયા? 50 વર્ષો થયા. હવે 3600 ને 50 ગુણી નાખો તો એટલી તો ખાલી રોટલીઓ, હજી ભાત બાકી છે, શાક બાકી છે, માલ મલીરા બાકી છે, કેટલું બધું નાખ્યું, આટલું બધું તમે જેને આપ્યું એ તમને સામે પાછો એનો જવાબ તો આપે જ ને કે ભાઈ તે મને સાચવવા માટે આટલો બધો આપ્યું છે, આ દેહને સાચવવા માટે હે આત્મા તે આટલો બધો ભોગ આપ્યો છે, એના માટે આટલી મહેનત કરી છે, વાંધો નહીં, હવે તારી તારી જાતને સાચવવી છે તો ક્યારેક હું પણ ભોગ આપીશ, ચાલ તારે તપ કરવો છે, હું જરાય આડું નહીં આવું, હું તને સરસ રીતે તપ કરવા દઈશ, એને સામે જવાબ આપે ને, હે કસોટી કરવી છે આપણે કરવાની છે, હવે પરમ દિવસથી કસોટી છે કે કોણ કોને આધાર આપે છે, હા હવે પર્યુષણ માથે આવે છે એટલે નેટ પ્રેક્ટિસ ચાલુ કરવાની છે, હવે આ ક્રિકેટરો હોય ને ટેસ્ટ રમવાની હોય એ પહેલા શું કરે, નેટ પ્રેક્ટિસ કરે ને, એમાં પર્યુષણ આવે છે હવે એની નેટ પ્રેક્ટિસ શરૂ કરવાની છે, અને એ સૌથી પહેલી 3 દિવસની પ્રેક્ટિસ છે, પરમ દિવસે ગુરુ શુક્ર અને શનિ મહિનાનું ધાર આવે છે, જેમને માસ ખમણની તપશ્ચર્યાઓ કરવાની હશે એ હવે શરૂઆત કરશે, કોઈ 3rd થી કરશે, કોઈ 5th થી કરશે, ગુરુ શુક્ર અને શનિ 3 દિવસ આપણે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની આરાધનાના 8th તપની આરાધના કરવાની છે, 3 દિવસની 8th તપની આરાધના, તપ અને એની સાથે પરમાત્માનો જપ, પાર્શ્વનાથ ભગવાનની આરાધના એટલી પ્રભાવશાળી આરાધના છે, શાસ્ત્રોની અંદર એમ લખેલું છે કે જેને સમાધિ મરણ જોઈતું હોય, મરવાનું તો છે જ પણ અમારું મૃત્યુ સમાધિપૂર્ણ મૃત્યુ બને તો એ સમાધિ મરણ માટે પાર્શ્વનાથની આરાધનાને શ્રેષ્ઠ ગણવામાં આવી છે, જે પાર્શ્વનાથ ભગવાનનો આરાધક હોય એનું મૃત્યુ અસમાધિ ભર્યું ન બને એને વિધિપૂર્વક પાર્શ્વનાથની આરાધના કરવી જોઈએ, અને એમાં એવા પાર્શ્વનાથની અંદર આજે પ્રભાવવંતુ ચેતનવંતુ ચમત્કારી જો કોઈ એ પરમાત્માનું તીર્થ સ્થળ હોય તો એ શંખેશ્વર તીર્થ છે, જેને આજે પણ લાખો આત્માઓ હૃદયની પરમ શ્રદ્ધાથી માને છે અને એમની શ્રદ્ધાઓ ફળીભૂત થાય છે, જીવનના બાહ્ય વિઘ્નો પણ જેના પ્રભાવે દૂર થાય છે અને સાધનાના આંતર વિઘ્નો પણ જેના પ્રભાવથી ખસી જાય છે અને આત્માનો જ્વલંત વિકાસ થાય છે, એવા પ્રભાવશાળી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની વિધિપૂર્વકની આરાધના પરમ દિવસથી આપણે કરાવવાની છે, ગુરુ શુક્ર અને શનિ સામુદાયિક આરાધના જોડાવું છે ને, આટલી બધી રોટલીઓ આપ્યા પછી 3 દાડા આવે એ નહીં આપે તમને સપોર્ટ, એને કહેવાનું કે મેં તારી ખાતર ઘણો ભોગ આપ્યો છે, હવે 3 દાડા તું મારી કંપનીમાં રહે, ચાલ મને સાથ આપ, ઢીલા નથી પડવાનું, સાથે રહેવું પડશે, અરે જો તો ખરા, જુઓ તો ખરા કે કેટલી મદદ કરે છે, અને એ નહીં કરે તો એ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તો કરવાના જ છે મદદ, ગભરાવો નહીં, હા એમ વિચાર નહીં કરતા કરશું ને પછી ચા નહીં મળે, માથું ચડી જશે તો, સાંજના ઢીલા પડી જઈશું તો, ઉપવાસ કરીએ છીએ પણ મારા સાહેબ એટલી બધી વોમિટ થાય છે ને પછી આમ કેવી રીતે થાય, શંકાઓ ન કરો, ભગવાન પાર્શ્વનાથની ઉપર વિશ્વાસ રાખો, એના અચિંત્ય પ્રભાવથી આપણે આરાધના કરવાની છે, નહીં કે આપણે આપણી હોશિયારીથી કરવાની છે, પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ જ એવો હોય છે કે સાધના ક્યાં થઈ જાય એની ખબર પડતી હોતી નથી, તમે ભાવના જગાડો પ્રભાવ ભગવાનનો કામ કરે છે, ભાવ તમારો જોઈએ પ્રભાવ પરમાત્માનો છે, પણ ભાવ તો લાવવો જ પડશે, હા અને 3 દિવસ તમે જો કેવી મજા આવે છે તમને આરાધનામાં, એવો ઉત્સાહ આવશે, એવો ઉલ્લાસ આવશે, એવી મજા આવી જશે, અને માત્ર કંઈ તપ કરીને આપણે આખો દિવસ ભૂખમરો નથી કરવાનો, પણ એ તપની સાથે પાર્શ્વનાથની મંત્ર સાધના ચાલશે, જપ સાધના ચાલશે, કે જે જપ સાધના આપણી અસમાધિઓને ટાળી દેશે, જીવનની અશાંતિઓને હડસેલી દેશે અને જીવનને શાંતિ ભર્યું અને મૃત્યુને સમાધિ ભર્યું બનાવવાની એક ભૂમિકાનું નિર્માણ કરી આપશે, એ રીતે આ આરાધના કરવાની છે,
સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.
યાકુંદેન્દુ તુષારહારધવલા શુભ્રવસ્ત્રાવૃતા યાગ્નિનાવરદંડમંદિતકરાશ્વેતપદ્માસના પ્રભુતે દેવૈ સદા વંદિતા સામાન્તાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાગ્યાપહ મંગલાંચ સંગ